નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. તાજેતરના એક વૈશ્વિક સર્વેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર 68% રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાન પામ્યા. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રાદેશિક જોડાણ યોજના સુધારેલી ઉડાન યોજનાને 10 વર્ષના સમયગાળા માટે વધારવા મંજૂરી આપી. રેલવેએ તેના સંદેશા માળખાને અદ્યતન બનાવવા અને કવચ સ્વયં સંચાલિત ટ્રેન સુરક્ષા વ્યવસ્થાને વિસ્તૃત કરવા માટે 1200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. કેરલમ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ. અને ઈરાને અમેરિકા દ્વારા રજૂ કરાયેલા 15 મુદ્દાની દરખાસ્તને ફગાવી દેતા પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામના પ્રયાસો નિષ્ફળ ગયા. યુએસ સ્થિત ડેટા એનાલિસિસ ફર્મ માઉન્ટિંગ કન્સલ્ટ દ્વારા હાથ ધરાયેલા તાજેતરના વૈશ્વિક સર્વેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાન પામ્યા છે, જેમણે 68% રેટિંગ મેળવ્યું છે. 2 થી 8 માર્ચ દરમિયાન હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદી અન્ય વૈશ્વિક નેતાઓ કરતાં નોંધપાત્ર લીડ જાળવી રાખી છે. સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ ગાય પર મેલિન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ 62% રેટિંગ સાથે બીજા સ્થાને છે. ચેક રિપબ્લિક અને આર્જેન્ટિના નેતાઓ અનુક્રમે 57% અને 56% સાથે ત્રીજા સ્થાને છે. તેનાથી વિપરીત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 39% રેટિંગ નોંધાવ્યું હતું અને તેઓ ટોચના 10માં સ્થાન મેળવ્યું ન હતું. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રાદેશિક જોડાણ યોજના સુધારેલી ઉડાન યોજનાને 2026-27 થી 2035-36 સુધીના 10 વર્ષના સમયગાળા માટે મંજૂરી આપી છે, જેનો ખર્ચ 28,840 કરોડ રૂપિયા થશે. મંત્રીમંડળના નિર્ણયની જાહેરાત કરતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રાદેશિક જોડાણને વેગ આપવા માટે હાલના બિન ઉપયોગી હવાઈ પટ્ટીઓનો ઉપયોગ કરીને 100 નવા એરપોર્ટ બનાવવામાં આવશે.
उड़ान 2.0 इसमें 100 न्यू एयरपोर्ट्स को डेवलप किया जाएगा. 100 न्यू एयरपोर्ट्स को चैलेंज मोड में डेवलप किया जाएगा. राज्य सरकारों को ये चैलेंज दिया जाएगा कि आप लोग प्रायोरिटी डिसाइड करो कहाँ पे एयरपोर्ट बनाना है और लैंड से रिलेटेड, परमिशन से रिलेटेड कहीं पर भी कोई भी इश्यू आता है वो सब आप प्रायोरिटी बेसिस पे क्लियर करो, उस एयरपोर्ट को लिया जाएगा इस प्रोजेक्ट.
मंत्रिमंडल इमिग्रेशन वीजा विदेशी नोंदणी और ट्रैकिंग IVFR ટી યોજનાને 31 માર્ચ 2026 બાદ આગળના 5 વર્ષના સમયગાળા માટે 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2031 સુધી 1,800 કરોડ રૂપિયાના ખર્ચે ચાલુ રાખવાની પણ મંજૂરી આપી છે. મંત્રીમંડળે 2031 થી 2035ના સમયગાળા માટે ભારતના રાષ્ટ્રીય રીતે નિર્ધારિત યોગદાનને પણ મંજૂરી આપી, જે સંયુક્ત રાષ્ટ્ર આબોહવા પરિવર્તન રૂપરેખા સંધિ અને પેરિસ કરાર હેઠળ દેશની મહત્વાકાંક્ષાને વેગ આપે છે અને ટકાઉ વિકાસ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અને આબોહવા પરિવર્તનની અસરોને ઉકેલવા માટેની તેમની જવાબદારીને મજબૂત બનાવે છે. સરકારે ગઈકાલે સાંજે સંસદ ભવન સંકુલમાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજનસિંહ, જેડીયુના કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને અન્ય નેતાઓ સહિત કોંગ્રેસના નેતાઓ મુકુલ વાસનિક અને તારીક અનવર, CPIMના સાંસદ જ્હોન બ્રિટાસ, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ અને અન્ય વિપક્ષી નેતાઓ પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં શ્રી રિજિજુએ તમામ પક્ષોના ભાગ લેનાર સભ્યોનો આભાર માન્યો હતો.
मैं आपको ये बताते हुए संतुष्ट महसूस कर रहा हूँ कि सारे विपक्ष ने जो जो सवाल की और जो जानकारी प्राप्त करना चाहा सरकार ने जवाब दिया और अंत में सारे विपक्ष के साथियों ने ये कहा है कि संकट के इस घड़ी में सरकार जो फैसला करेंगे, जैसे परिस्थिति है उसके हिसाब से कदम उठाएंगे, तो सब एकजुट होकर के साथ देंगे, ये सबने कहा है.
પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ અંગે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન બાદ આ સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. પોતાના નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સરકારે ઈરાન ઇઝરાયેલ અમેરિકા સંઘર્ષની અસરને ઘટાડવા માટે બળતણ, પુરવઠા શૃંખલા, ખાતરો અને અન્ય ક્ષેત્રોમાં વ્યૂહરચના વિકસાવવા માટે 7 સશક્ત જૂથોની રચના કરી છે. રેલવેએ તેના સંદેશાવ્યવહાર માળખાને અદ્યતન બનાવવા અને કવચ સ્વયંસંચાલિત ટ્રેન સુરક્ષા વ્યવસ્થાને વિસ્તૃત કરવા માટે 1200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ અદ્યતન ફાઇબર સંદેશાવ્યવહાર સિસ્ટમ અને સુધારેલ સલામતી વ્યવસ્થા દ્વારા રેલવે નેટવર્કને મજબૂત બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે 600 કરોડથી વધુના ખર્ચે મધ્ય રેલવેના તમામ 5 વિભાગોમાં એક મજબૂત ડ્યુઅલ ફાઇબર કોમ્યુનિકેશન નેટવર્ક સ્થાપિત કરવા માટે 2 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સ્વદેશી રીતે વિકસિત કવચ 4.0ને તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં 548 કિલોમીટરના વ્યસ્ત રૂટ પર 300 કરોડથી વધુના ખર્ચે તૈનાત કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે ગુજરાતના રાજકોટ અને ભાવનગર વિભાગોમાં 300 કરોડથી વધુના ખર્ચે ઓપ્ટિકલ્સ ફાઇબર કોમ્યુનિકેશન નેટવર્કનું બાંધકામ પણ પૂર્ણ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગઈકાલે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકની કાર્યસૂચિ ઉપરથી એઆઈ તકનીકો અને ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર ઉત્પાદન સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્રિત હતી. બેઠકને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે એઆઈ અને સંબંધિત ઉભરતી તકનીકો આજે વિશ્વને બદલી રહી છે, જે આ વિષયને આપણા માટે અત્યંત સુસંગત બનાવે છે. તેમણે જણાવ્યું કે ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે છેલ્લા દાયકામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જેના કારણે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં 6 ગણો વધારો થયો છે અને નિકાસમાં 8 ગણોનો વધારો થયો છે. હાલમાં આ ક્ષેત્ર દેશમાં 25 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરશો. કેરલમ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આજે બપોર સુધીમાં કેરલમના તમામ 140 મતવિસ્તારોમાં ચૂંટણી સ્પર્ધાનું ચિત્ર સ્પષ્ટ થશે. ગઈકાલે સાંજ સુધીની માહિતી અનુસાર કુલ 985 ઉમેદવારો મેદાનમાં છે. ભરાયેલા 2125 ઉમેદવારીપત્રોમાંથી 1754 માન્ય ઠર્યા છે, જ્યારે 357 ચકાસણી દરમિયાન નકારી કાઢવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 14 ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા છે. દરમિયાન આસામ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં રાજ્યભરમાં 789 ઉમેદવારો માન્ય જાહેર થયા છે. આ ચૂંટણી પ્રક્રિયા માટે એક મહત્વપૂર્ણ તબક્કો છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામ પર પહોંચવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે. ઈરાને અમેરિકા દ્વારા રજૂ કરાયેલ 15 મુદ્દાની દરખાસ્તને ફગાવી દીધી છે. ઈરાનના રાજ્ય મીડિયા અનુસાર તેહરાને મધ્યસ્થી દ્વારા આ દરખાસ્ત મળી હતી. આ દરખાસ્તને નકારી કાઢવામાં આવી હતી કારણ કે તેમાં વધુ પડતી માંગણીઓ હતી. અમેરિકાના પ્રસ્તાવમાં માંગ કરવામાં આવી હતી કે ઈરાન તેના પરમાણુ કાર્યક્રમને મર્યાદિત કરે, તેની મિસાઇલ ક્ષમતાઓ ઘટાડે, હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલે, પ્રાદેશિક સશસ્ત્ર જૂથો માટે સમર્થન ઘટાડે અને પ્રતિબંધોમાં તબક્કાવાર છૂટછાટ સ્વીકારે. જવાબમાં ઈરાને યુદ્ધ વિરામ માટે 5 મુદ્દાની પ્રતિપ્રસ્તાવ રજૂ કર્યો હતો. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
આજના મોટાભાગના અખબારોએ પીએનજી ફરજિયાત કરાયાના સમાચારને મુખ્ય શીર્ષકમાં લીધા છે. સંદેશ લખે છે, પીએનજી મળે છતાં નહીં લો તો 3 માસમાં એલપીજી બંધ. નવગુજરાત સમય લખે છે, પીએનજી પાઇપલાઇનનો વિકલ્પ હોય તેવા ગ્રાહકોને ફરજિયાત જોડાણ લેવું પડશે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કેગના અહેવાલને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, 12 વર્ષમાં પકડાયેલા ડ્રગ્સમાંથી 35% ગાયબ.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. તાજેતરના એક વૈશ્વિક સર્વેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર 68% રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે સ્થાન પામ્યા. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રાદેશિક જોડાણ યોજના સુધારેલી ઉડાન યોજનાને 10 વર્ષના સમયગાળા માટે વધારવા મંજૂરી આપી. રેલવેએ તેના સંદેશા માળખાને અદ્યતન બનાવવા અને કવચ સ્વયં સંચાલિત ટ્રેન સુરક્ષા વ્યવસ્થાને વિસ્તૃત કરવા માટે 1200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. કેરલમ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ અને ઈરાને અમેરિકા દ્વારા રજૂ કરાયેલા 15 મુદ્દાની દરખાસ્તને ફગાવી દેતા પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામના પ્રયાસો નિષ્ફળ ગયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.